એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે 20મી સદીના એક બહુ જ પ્રભાવશાળી અવાજ વિશે વાત કરવાના છીએ, ફ્રેન્ચ લેખક અને ફિલસૂફ આલ્બેર કેમ્યુ. આપણી પાસે એમના વિચારો અને સાહિત્ય પર એક ઊંડો અભ્યાસ છે, ખાસ કરીને એમના જે મુખ્ય વિચારો છે ને, અસંગતિ અને વિદ્રોહ, એના પર આલેખ પ્રકાશ પાડે છે. અને જો ને કેવી વિચિત્ર વાત છે, કેમ્યુનું પોતાનું અવસાન પણ 1960માં એક કાર અકસ્માતમાં અણધાર્યું. ઘણા લોકો કહે છે કે આ જાણે એમના જીવન દર્શનની પેલી અસંગતિનો જ પડઘો હતો. જાણે ખબર છે, નિયતિએ જ એમના સિદ્ધાંત પર મોહર મારી દીધી હોય એવું લાગે.
બિલકુલ, એમના મૃત્યુની આ જે આકસ્મિકતા છે એ જાણે એમના જ વિચારોનું એક પ્રતિબિંબ છે. અને આપણી આજની વાતચીતનો હેતુ પણ એ જ છે, કેમ્યુની દૃષ્ટિએ માનવીય અસ્તિત્વની જે ગૂંચવણો છે એને સમજવી. આપણે ખાસ તો પેલો તણાવ સમજવાનો પ્રયત્ન કરીશું જે સતત આપણી અંદર ચાલતો રહે છે ને.
હા, પેલી અર્થ શોધવાની આપણી ઈચ્છા.
બરાબર. એક તરફ આપણી તીવ્ર ઝંખના છે અર્થ માટે, વ્યવસ્થા માટે, તર્ક માટે, અને બીજી તરફ આ વિશાળ, ઉદાસીન, ઘણીવાર અતાર્કિક લાગતું બ્રહ્માંડ. અને આ જે મૂળભૂત તણાવ છે એમાંથી પછી કલા અને વિદ્રોહ જેવી વસ્તુઓ કેવી રીતે જન્મે છે એ આપણે કેમ્યુના લખાણો અને વિચારોના આધારે જોઈશું. એમની દ્રષ્ટિ ક્યારેક પડકારજનક છે, પણ એટલી જ મહત્વની પણ છે. આજે
તો ચાલો સીધા એમના સૌથી ચર્ચિત વિચાર પર જ જઈએ, અને કદાચ સૌથી વધુ ગેરસમજ પણ આ જ વિચારની થઈ છે, અસંગતિ, એબ્સર્ડિટી. જ્યારે કેમ્યુ અસંગત કહે છે ત્યારે એમનો મતલબ શું હોય છે? શું જગતમાં કંઈ ખોટું છે? એમ આપણે જે વિશ્લેષણ જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ કહે છે કે કેમ્યુ માટે અસંગતિ એ જગતમાં રહેલી કોઈ વસ્તુ નથી, પણ એ માનવ મન અને આ જગત, આ બે વચ્ચેનો એક સંબંધ છે, એક જાતની અથડામણ, તિરાડ. આ અથડામણ દેખાય ક્યાં? તો એક તો આપણે સતત તર્ક શોધીએ, અર્થ, વ્યવસ્થા, પણ સામે જે જગત મળે છે એ ઘણીવાર મૂંગું લાગે, અસ્તવ્યસ્ત, આપણી તર્કની પકડમાંથી બહારનું. અને બીજો સંઘર્ષ તો કદાચ વધારે અંગત છે. આપણે અનંત કાળ ટકવા માંગીએ, અમર રહેવું છે, પણ વાસ્તવિકતા શું? આપણું મૃત્યુ નિશ્ચિત છે. પેલું વાક્ય તમે જુઓ લેખનું, અસંગતિ એ નિરપેક્ષ, અસંબદ્ધ, અદ્વિતીય તત્વ નથી, એ માનવીનું મન અને જગત, આ બે વચ્ચેનો સંબંધ છે. આજ એમ કે આપણી મૂળભૂત સ્થિતિ છે.
હા, અને આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ શૂન્યવાદ નથી, નિહિલિઝમ નથી. કેમ્યુ એમ નથી કહેતા કે બસ નિરાશ થઈ જાઓ. એમના માટે જે મુખ્ય શબ્દ છે તે છે વિશદ નિર્ભ્રાંત સંવિત્તિ, એટલે કે લ્યુસિડિટી, સ્પષ્ટતા. આ જે પરિસ્થિતિ છે, આ ટક્કરાવ છે, એનો કોઈ પણ ભ્રમણા વગર પૂરેપૂરી સભાનતાથી સ્વીકાર કરવો. અને એટલે જ કેમ્યુ પેલું જેને આધ્યાત્મિક કે વૈયક્તિક આપઘાત કહે છે ને, એને નકારે છે. મતલબ કે શ્રદ્ધાનો સહારો લઈ લેવો કે પછી કોઈ ફિલોસોફિકલ સિસ્ટમમાં સમાધાન શોધીને આ મૂળભૂત ટકરાવથી ભાગી જવું, કેમ્યુની દ્રષ્ટિ આમ કરવું એ તો જીવનના સૌથી મોટા પડકારથી એમ કે દૂર ભાગવા બરાબર છે. સાચું મૂલ્ય, સાચું ગૌરવ તો આ તણાવને જીવંત રાખવામાં છે, આ અસંગતિની સાથે એની પૂરી સભાનતા રાખીને જીવવામાં છે. સહેલું નથી કદાચ, પણ પ્રામાણિક છે.
બરાબર. તો જો અસંગતિનો સ્વીકાર કરવાનો છે, ભાગી નથી શકાતું, તો પછી આપણો પ્રતિભાવ શું હોય? શું બસ હાથ જોડીને બેસી રહેવાનું? અહીં જ કેમ્યુ વિદ્રોહનો વિચાર લાવે છે, રિવોલ્ટ. આ વિદ્રોહ એટલે શું? કોઈ રાજકીય બળવો? ના, આપણો જે આધાર લેખ છે એ સ્પષ્ટ કરે છે કે કેમ્યુનો વિદ્રોહ મુખ્યત્વે અસ્તિત્વ સાથે જોડાયેલું છે, નૈતિક છે. એ કોઈ એક ઘટના નથી, પણ એક સતત વલણ છે, અસંગતિ સામે, શૂન્યતા સામે, માનવીય ગરિમા અને મૂલ્યનો સતત દાવો કરતા રહેવાનો. ભલે જગતનો કોઈ અંતિમ અર્થ ન હોય, તો પણ આપણે માનવીય મૂલ્યો બનાવવાના અને એને જીવવાના. કેમ્યુનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, લેખમાં પણ ઉલ્લેખ છે, આઈ રિઝિસ્ટ ધેરફોર વી આર, હું વિદ્રોહ કરું છું માટે અમે છીએ. આ હુંથી અમે સુધી જવાની વાત મહત્વની છે નહીં. વિદ્રોહ એકલો નથી, એ બીજાઓ સાથે જોડે છે.
હા, બહુ સાચો મુદ્દો. અને આ વિદ્રોહ આપણને વર્તમાન ક્ષણના મહત્વ તરફ દોરી જાય છે,
જો પરલોક કે અંતિમ હેતુ જેવી કોઈ ગેરંટી નથી તો પછી આ જીવન, આ ક્ષણ, આ અનુભવ એ જ બધું છે. દરેક ક્ષણનું વજન વધી જાય છે. આ જ સંદર્ભમાં પેલો વિચાર આવે છે, ક્ષણ ક્ષણની સજાગ સજીવતા. જીવનને બસ એમ જ પસાર કરી દેવાને બદલે પૂરી તીવ્રતાથી, પૂરી જાગૃતિથી જીવવું. કેમ્યુના શબ્દો જે મૂળ લેખમાં છે એ યાદ કરવા જેવા છે. આપણું ભોજ્ય તે નિર્લિપ્તતા છે અને આપણું પેય તે અસંગતિ છે. મતલબ કે આપણી આ જ પરિસ્થિતિ, આ જ વાસ્તવિકતામાંથી આપણે જીવનનું પોષણ મેળવવાનું છે, કોઈ કાલ્પનિક સહારામાંથી નહીં. અને આ શૂન્યવાદથી એટલા માટે જુદું છે કારણ કે અહીં નિરાશા નથી, સ્પષ્ટતા છે. પલાયણ નથી, સ્વીકાર છે. ઉદાસીનતા નથી, સંઘર્ષ છે. માનવીય ગરિમા માટેનો સંઘર્ષ, એક પ્રકારની હકારાત્મક લડત કહેવાય, ભલે એનો અંતિમ વિજય નક્કી ન હોય.
આ બધી સૈદ્ધાંતિક વાતો બહુ રસપ્રદ છે, પણ મને જાણવું છે કે આ બધા વિચારો કેમ્યુના સાહિત્યમાં, એમની વાર્તાઓમાં, પાત્રોમાં કેવી રીતે જીવંત થાય છે. ચાલો એમની સૌથી ચર્ચિત નવલકથા લઈએ, ધી આઉટસાઇડર, ગુજરાતીમાં અપરિચિત, એનાથી શરૂ કરીએ. એનો નાયક પેલો મર્સોલ્ટ એ બહુ અજીબ લાગે છે નહીં, જાણે એનામાં ભાવનાઓ જ નથી. માના મૃત્યુ પર રડતો નથી, કારણ વગર હત્યા કરી બેસે છે, ને કોઈ પસ્તાવો પણ નહીં. એનું ધ્યાન બસ શારીરિક સંવેદનાઓ પર હોય એવું લાગે. તડકો, પાણી, સિગારેટનો સ્વાદ. આપણો જે લેખ છે એ આ પાત્ર અને એની કહેવાની રીત વિશે શું કહે છે?
હા, લેખમાં કથન રીતિ પર ખાસ ભાર મુકાયો છે. વાર્તા ફર્સ્ટ પર્સનમાં છે, પણ એમાં કોઈ ભાવુકતા નથી. એકદમ વસ્તુલક્ષી, અલિપ્ત. જાણે મર્સોલ્ટનું મન કેમેરા હોય ને, બસ રેકોર્ડ કરતું જાય દ્રશ્યો, સંવેદનાઓ, પણ એને કોઈ ભાવનાત્મક અર્થ ના આપે. સમય પણ જાણે તૂટક તૂટક લાગે. અને ગદ્ય એકદમ સાદું, શણગાર વગરનું, લગભગ સૂકું.
અપેક્ષાઓ છે એનાથી મુક્ત છે. એનું જીવન તર્ક કે સમાજના નિયમોથી નહીં, પણ સીધા ઇન્દ્રિય અનુભવથી ચાલે છે. એટલે જ એ સમાજ માટે આઉટસાઇડર છે, કારણ કે સમાજના નાટકમાં ભાગ નથી લેતો. અને પેલું એનો મુકદ્દમો ચાલે છે, ખબર છે? એ દ્રશ્ય તો અસંગતિનું શિખર છે. સમાજ એને હત્યા માટે સજા નથી આપતો એટલી, જેટલી એ વાત માટે કે માના મરણ વખતે રડ્યો નહોતો, કોફી પીધી હતી, સિગારેટ પીધી હતી. આ અસામાજિક વર્તન માટે એને વધુ ગુનેગાર ઠેરવે છે. અહીં કેમ્યુ બતાવે છે કે સમાજ કેવી રીતે માણસના સ્વાભાવિક, કદાચ અર્થહીન વર્તન પર પોતાના પૂર્વગ્રહો અને નૈતિકતાના માપદંડો થોપી દે છે અને એને ભયાનક ગુના સાથે જોડી દે છે. અને પેલી ગદ્યશૈલીની વાત, જેનો ઉલ્લેખ મૂળ લખાણમાં છે, ટૂંકા, કપાયેલા વાક્યો, જોડાણનો અભાવ, અલંકાર નહીં, આ બધું જાણે ભાષામાં જ પેલો અસંગત જગતનો અનુભવ ઉતારે છે. અનુભવ કેવો હોય? તૂટક, અસંબદ્ધ, જેમાં વસ્તુઓ બસ બનતી જાય, કોઈ ઊંડા અર્થ વગર. હત્યાનું દ્રશ્ય જુઓ, એ કોઈ પ્લાન કરીને કરેલું ખૂન નથી. વિશ્લેષણ કહે છે એમ, એ ઘટના સૂર્યના તાપ, દરિયાના પ્રકાશના ઝગારા, પેલા આરબના હાથમાંની સરીની ચમક, એ બધાના અસહ્ય દબાણ હેઠળ બને છે. જાણે મરસોડની ઇન્દ્રિયો જ બળવો કરી ઉઠે છે. એ કાબુ ગુમાવી દે છે. પિસ્તોલનો ઘોડો જાણે એમ કે આપોઆપ દબાઈ જાય છે. કોઈ હેતી નથી, તર્ક નથી. આ જ તો અસંગતિ છે.
ધ આઉટસાઇડર વ્યક્તિગત અસંગતિની વાત કરે છે, પણ પછી કેમ્યુ ધ પ્લેગ લખે છે, એક સામૂહિક આપત્તિની કથા. ઓરાન શહેરમાં પ્લેગ ફાટી નીકળે છે, આખું શહેર દુનિયાથી અલગ પડી જાય છે. આપણો જે લેખ છે એ આ નવલકથાને ખાલી રોગચાળાની વાત નથી ગણતો, ખરું ને?
ના, બિલકુલ નહીં. ધ પ્લેગ તો એક બહુસ્તરીય રૂપક છે. એ સમયે જુઓ તો ફ્રાન્સ પર નાઝી કબજાનું પ્રતીક હતું, એક બહારની અંધારી શક્તિ જેણે સમાજને કેદ કરી દીધો. પણ મોટા અર્થમાં એ જગતમાં રહેલું અનિષ્ટ, પીડા, મૃત્યુ, એટલે કે માનવીય સ્થિતિની જે મૂળભૂત અસંગતિ છે ને, એનું જ પ્રતીક છે. અહીં અસંગતિ કોઈ એક વ્યક્તિનો અનુભવ નથી, પણ આખા સમુદાય પર આવેલી આફત છે.
તો આ સામૂહિક અસંગતિ સામે લોકો શું કરે છે? મર્સોલ્ટની જેમ અલિપ્ત રહે છે કે કંઈક જુદું થાય છે?
અહીં ચિત્ર સાવ જુદું છે. ધ પ્લેગમાં જે મુખ્ય વસ્તુ સામે આવે છે તે છે માનવીય એકતા, સોલિડેરિટી, સહાનુભૂતિ. જ્યારે મૃત્યુ બધાના દરવાજે ઊભું છે, ત્યારે લોકો એકબીજાની પડખે ઊભા રહે છે. અને આ એકતા જ પેલી અસંગતિ, પેલા અનિષ્ટ સામેનો મુખ્ય વિદ્રોહ બની જાય છે. ડૉક્ટર યુ જેવા પાત્રો આનું ઉત્તમ ઉદાહરણ છે. એ નાસ્તિક છે, ઈશ્વરમાં નથી માનતો, પ્લેગનો કોઈ દૈવી અર્થ નથી શોધતો. એને ખબર છે કે કદાચ હારી જશે, છતાંય થાક્યા વગર, કોઈ મોટી આશા રાખ્યા વગર બસ પોતાનું કામ કર્યા જાય છે. દર્દીઓની સારવાર, રોગ સામે લડત, આ જ કેમ્યુનો વિદ્રોહ છે. પરિસ્થિતિની નિરર્થકતાનો સ્વીકાર કરીને પણ માનવીય કર્તવ્ય અને કરુણાને વળગી રહેવું. એની સામે તમે જુઓ, શરૂઆતમાં પાદરી પનેલું એ પ્લેગને પાપની સજા તરીકે જુએ છે, ઈશ્વરીય ન્યાય શોધવાનો પ્રયાસ કરે છે. પણ જ્યારે એ એક નિર્દોષ બાળકના ભયંકર પીડાદાયક મૃત્યુને જુએ છે ને, ત્યારે એના સરળ ધાર્મિક જવાબો ડગમગી જાય છે. એ ઘટના અનિષ્ટની અતાર્કિકતા, એની નિર્દયતાને ખુલ્લી પાડે છે, જે કોઈ સહેલી ધાર્મિક સમજૂતીમાં બંધ નથી બેસતી. કેમ્યુ આ નવલકથાથી એવું કહેવા માંગે છે કે ભલે બ્રહ્માંડ ઉદાસીન હોય, પીડા અનિવાર્ય હોય, પણ માનવીય સંબંધોમાં, કરુણામાં, એકબીજા માટેના સંઘર્ષમાં, એમાં સાચું મૂલ્ય રહેલું છે. ડૉક્ટર રિયુ જ્યારે પેલા ગ્રાન્ડ જેવા સામાન્ય કારકુનના અધૂરા પ્રેમ અને લેખન પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે, કે પછી પોતાના જેવા જ સંઘર્ષ કરતા મિત્ર તારુ સાથે દરિયા કિનારે નાહીને ક્ષણિક મુક્તિ અને એકતા અનુભવે છે, એ ક્ષણોમાં જ જીવનનો સાચો અર્થ દેખાય છે. લેખમાં કહ્યું છે એમ, આવી માનવ માનવ વચ્ચેની વણકથી એકતા જ સૌથી પવિત્ર વસ્તુ છે, એક મૂલ્ય છે. અને પેલું તારુનું સ્વપ્ન ઈશ્વર વિના સંત બનવાનું, અને એના જવાબમાં રિયુનો મત કે માણસ બનવું એ સંત બનવા કરતાં વધારે મુશ્કેલ છે. આ બધું કેમ્યુની માનવ કેન્દ્રિત નૈતિકતા પર ભાર મૂકે છે. મુક્તિ ઉપર આકાશમાં નથી, અહીં જ છે, આપણા સંઘર્ષમાં, સંબંધોમાં. અને નવલકથાનો અંત પણ બહુ સૂચક છે. પ્લેગ જેમ અચાનક આવ્યો હતો, એમ જ અચાનક કોઈ દેખીતા કારણ વગર જતો રહે છે. એ માનવીય પ્રયત્નોથી પૂરેપૂરો હાર્યો નથી. અને ડૉક્ટર રિયુ છેલ્લે વિચારે છે ને કે મહામારીના જંતુઓ ક્યારે મળતા નથી, એ બસ નિષ્ક્રિય થઈ જાય છે અને યોગ્ય સમયે ફરી માથું ઉચકે છે. આ વિચાર સંઘર્ષની નિરંતરતા અને સતત જાગૃત રહેવાની, સતત વિદ્રોહ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
જો ધ પ્લેગ સામૂહિક સંઘર્ષ અને એકતાની વાત કરે, તો કેમ્યુની બીજી મહત્વની કૃતિ ધ ફોલ એ વ્યક્તિગત જવાબદારી, અપરાધભાવ અને દંભના ઊંડાણમાં ઉતરે છે. આ કૃતિને ઘણીવાર કેમ્યુની સૌથી જટિલ અને સંદિગ્ધ રચના ગણાય છે. એનું નાયક જીન બેપ્ટિસ્ટ ક્લેમેન્સ એક ભૂતપૂર્વ સફળ વકીલ એમ્સ્ટરડેમના એક બારમાં બેસીને કોઈ અજાણ્યા શ્રોતાને પોતાની લાંબી કહાણી કહે છે.
હા, ધ ફોલ ખરેખર એક પડકાર જેવી કૃતિ છે. આપણે જે વિશ્લેષણનો આધાર લીધો છે તે ક્લેમેન્સને આધુનિક પશ્ચિમી માણસના, ખાસ કરીને યુરોપિયન બુદ્ધિજીવીના, અપરાધભાવ અને નૈતિક દંભના પ્રતીક તરીકે જુએ છે. એ એવા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ઈશ્વર અને પરંપરાગત નૈતિકતાને તો છોડી દીધા છે, પણ બીજાઓનો ન્યાય તોડવાની વૃત્તિ, પોતાને નૈતિક રીતે શ્રેષ્ઠ સમજવાની વૃત્તિ એ છોડી શક્યો નથી. ક્લેમેન્સનું પતન ક્યાંથી શરૂ થાય છે? પેરિસમાં સીન નદીના પુલ પર બનેલી એક ઘટનાથી. એ એક સ્ત્રીને પાણીમાં પડતી જુએ છે, મદદ માટે ચીઝ સાંભળે છે, પણ કંઈ કરતો નથી, આગળ ચાલ્યો જાય છે. આ ક્ષણ એના આત્મસંતોષી, પરોપકારી દેખાતા જીવનનું ખોખલાપણું ઉઘાડું પાડી દે છે. એને પોતાની નૈતિક નિષ્ફળતા અને કાયરતાનું ભાન થાય છે. આ પતન પછી એ પેરિસ છોડીને એમ્સ્ટરડેમના ધુમ્મસભર્યા શહેરમાં આવી જાય છે, જ્યાં એ હવે જજ પેનિટેન્ટ, એટલે કે ન્યાયાધીશ પશ્ચાતાપીડ તરીકે જીવે છે. એ બારમાં અજાણ્યા લોકોને પોતાની ભૂલો અને દંભની લાંબી કબૂલાતો સંભળાવે છે. પણ આ કબૂલાત પાછળનો હેતુ શું છે? વિશ્લેષણ કહે છે કે એ ખરેખર પોતાની જાતને દોષી ઠેરવીને સાંભળનારને પણ એવું અનુભવ કરાવવા માંગે છે કે જુઓ, તમે પણ મારા જેવા છો, આપણે બધા જ દોષિત છીએ. આમ કરીને એ પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખે છે, પણ હવે નકારાત્મક રીતે, હું સૌથી મોટો પાપી છું, એટલે હું જ સાચો ન્યાયાધીશ. એની આખી વાતચીત એક લાંબો એકપાત્રી અભિનય છે, મોનોલોગ, જેમાં સાંભળનાર, જે કદાચ આપણે પોતે જ છીએ, ચૂપ છે. આ શૈલી જ ક્લેમેન્સના આત્મકેન્દ્રીપણા અને બીજાઓ પર પોતાનો ચુકાદો થોપવાની વૃત્તિ બતાવે છે. જેમ લેખમાં ઇશારો છે,
ક્લેમેન્ટ્સની મૂળભૂત સમસ્યા એ છે કે તે વિદ્રોહ નથી કરતો. તે પોતાની નિષ્ફળતા કે જગતની અસંગતિ સામે લડવાને બદલે ખાલી પશ્ચાતાપ અને આત્મધિક્કારમાં જ અટવાઈ જાય છે, ભૂતકાળમાં કેદ થઈ ગયો છે.
નવલકથાઓ સિવાય કેમ્યુએ નાટકો દ્વારા પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. કેલિગ્યુલા અને ક્રોસ પર્પસ, જેનું મૂળ ફ્રેન્ચ નામ લ માલિન તોંડે એટલે કે ગેરસમજ છે, એમના જાણીતા નાટકો છે. આ નાટકોમાં અસંગતિ અને વિદ્રોહની થીમ કેવી રીતે આવે છે?
કેલિગ્યુલા તો સીધું જ અસંગતિના વિચાર સાથે જોડાયેલો છે. રોમન સમ્રાટ કેલિગ્યુલા, એની બહેન પ્રેયસી ડ્રુસિલાના મૃત્યુ પછી અચાનક જીવનની નિરર્થકતા અને બ્રહ્માંડની ઉદાસીનતાનું સત્ય સમજી જાય છે. માણસો મરે છે અને તેઓ સુખી નથી. આ અસંગત સત્યનો અનુભવ એને એમ કે પાગલ બનાવી દે છે. એ નક્કી કરે છે કે જો જગત જ અતાર્કિક અને ક્રૂર છે તો એ પોતે જ પરમ અસંગતિનો અવતાર બનશે. એ મનસ્વીપણે હત્યાઓ કરે છે, અપમાન કરે છે, તર્કહીન કાયદા બનાવે છે. જાણે એ અરીસો બનીને જગતને એનું જ પ્રતિબિંબ બતાવતો હોય. જો કે એનો આ આત્યંતિક નકારાત્મક વિદ્રોહ આખરે એની સામે જ વિદ્રોહ જગાવે છે અને એના મૃત્યુમાં પરિણમે છે. અહીં અસંગતિનો સ્વીકાર વિનાશક બને છે, કારણ કે તે માનવીય મૂલ્યોને નકારે છે. ક્રોસપર્પઝ અથવા ગેરસમજની વાર્તા તો વધુ ઘેરી અને હતાશાજનક છે. એમાં એક યુવાન જાન ઘણા વર્ષો પછી મા બહેનને મળવા પાછો આવે છે, પણ પોતાની ઓળખ છુપાવીને એમની વિશીમાં રોકાય છે. એની મા અને બહેન માર્થા ગરીબીથી કંટાળીને અમીર મુસાફરોને મારીને એમના પૈસાથી ક્યાંક દૂર સૂર્યવાળા દેશમાં ભાગી જવાનું સપનું જુએ છે. તેઓ જાનને ઓળખ્યા વગર જ મારી નાખે છે,
ઝેર આપીને લાશ નદીમાં ફેંકી દે છે. સવારે જ્યારે જાનની પત્ની મારિયા આવીને સત્ય ખોલે છે ત્યારે માર્થાને કોઈ અફસોસ નથી. એ ભાગ્ય અને જીવનની ક્રૂરતાને દોષ દે છે. મા આત્મહત્યા કરી લે છે. અને નાટકના અંતે જ્યારે મારિયા મદદ માટે ભગવાનને પોકારે છે ત્યારે પેલી બહેરી વૃદ્ધ નોકરડી, જેણે ઝેર આપવામાં મદદ કરી હતી, તે આવીને મારિયાની પ્રાર્થનાના જવાબમાં ફક્ત એક જ શબ્દ કહે છે, ના. આ અંત બ્રહ્માંડના સંપૂર્ણ મૌન અને ઉદાસીનતાનો, અસંગતિનો, કદાચ કેમ્યુના સર્જનમાં સૌથી સ્પષ્ટ અને નિર્દય ચિતાર છે. અહીં વાતચીતની જોડાણની નિષ્ફળતા મૃત્યુ તરફ દોરી જાય છે.
હા, આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કેમ્યુ ખાલી ફિલોસોફર નહોતા પણ એક મહાન કલાકાર પણ હતા. આપણે જે વિશ્લેષણ જોઈ રહ્યા છીએ તે પણ નોંધે છે કે એમની દરેક કૃતિ શૈલી અને સ્વરૂપમાં અલગ હોવા છતાં એ સતત માનવ અસ્તિત્વના એ જ મૂળભૂત પ્રશ્નોની આસપાસ ફરે છે. અર્થહીનતા, મૃત્યુ, પીડા, પ્રેમ, એકતા, વિદ્રોહ. અને એમની લખવાની શૈલી, પેલી લુસિડિટી, નિર્મળ સ્પષ્ટતા, ભાષા એકદમ ચોક્કસ, સંયમિત પણ ધારદાર. ભારેખમ ફિલોસોફિકલ વિષયોને પણ એવી સહજતા અને કાવ્યાત્મકતાથી રજૂ કરે છે કે વાચક સીધો એના મર્મ સુધી પહોંચી જાય. આ ખરેખર કમાલ છે.
સાચી વાત છે. કેમ્યુનું પ્રદાન જોઈએ ને તો એ યાદ રાખવું જોઈએ કે તેઓ કોઈ તૈયાર જવાબ આપતા ફિલસૂફ ન હતા. એમણે સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો એવો દાવો નથી કર્યો, પણ એમણે માનવીય સ્થિતિના જે આંતરવિરોધો છે, જે તણાવ છે, આશા અને નિરાશા વચ્ચે, તર્ક અને અતાર્કિકતા વચ્ચે, એકલતા અને એકતા વચ્ચે, એને અભૂતપૂર્વ સ્પષ્ટતા અને પ્રામાણિકતાથી ઉજાગર કર્યા. એમના પહેલાના લેખકો જેમ કે દોસ્તોયેવ્સ્કી કે કાફકા, જેમણે પણ માનવ અસ્તિત્વની વેદના અને વિસંગતિઓ પર લખ્યું હતું, એમની સાથે કેમ્યુને જોડી શકાય. પણ કેમ્યુનો પ્રતિભાવ અલગ હતો. જ્યાં બીજા કદાચ આધ્યાત્મિક ઉકેલ તરફ વળ્યા કે પછી ઊંડી નિરાશામાં ડૂબી ગયા, ત્યાં કેમ્યુએ આ ધરતી પર આ જ જીવનમાં અસંગતિનો સામનો કરવા માટે વિદ્રોહ, સ્પષ્ટતા અને સૌથી વધુ તો માનવીય કરુણા અને એકતા પર ભાર મૂક્યો. જો કે એમના વિચારો હંમેશા સ્વીકાર્ય નહોતા બન્યા, ખાસ કરીને ધ પ્લેગ પછી એમના ભૂતપૂર્વ મિત્ર અને સમકાલીન ફિલસૂફ ઝીન પોલ સાર્ટ્રે સાથે એમને ગંભીર મતભેદ થયા હતા. સાર્ત્ર અને બીજા માર્ક્સવાદી વિચારકો માનતા હતા કે ફાસીવાદ જેવા રાજકીય અન્યાય સામે કેમ્યુનો જે નૈતિક વિદ્રોહ છે, કે પેલી ચેપી જંતુના વાહક ન બનવાની તકેદારી જેવો વ્યક્તિગત પ્રયાસ, એ પૂરતો નથી. તેઓ વધુ સક્રિય ક્રાંતિકારી રાજકીય પ્રતિબદ્ધતાની વાત કરતા હતા.
જ્યારે કેમ્યુ માનતા હતા કે કોઈપણ રાજકીય વિચારધારા ભલે ગમે તેટલી સારી હોય, જો એ માનવીય જીવન અને સ્વતંત્રતાનો ભોગ લે તો એ પણ એક પ્રકારની અસંગતિ જ છે. આ મતભેદ 20મી સદીના બૌદ્ધિક ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે.
તો આ બધી ચર્ચા પછી આપણે કેમ્યુના મુખ્ય સંદેશને કઈ રીતે સમજી શકીએ? શું એમનો સંદેશ આખરે નિરાશાનો છે? મને લાગે છે, અને આપણો અભ્યાસ પણ એ તરફ ઇશારો કરે છે, કે કેમ્યુ નિરાશાવાદી નહોતા. હા, એ જગતની અસંગતિ અને માનવીય સ્થિતિની મર્યાદાઓ વિશે બહુ સ્પષ્ટ હતા, પણ એમનો અંતિમ ભાર નિરાશા પર નહોતો, પણ એ અસંગતિનો સામનો કેવી રીતે કરવો એના પર હતો. એમનો સંદેશ છે, જીવનનો કોઈ તૈયાર અર્થ ભલે ન હોય, પણ આપણે સ્પષ્ટતા, તીવ્રતા અને માનવતા સાથે જીવીને આપણો પોતાનો અર્થ રચી શકીએ છીએ. મૂલ્ય સંઘર્ષમાં છે, વિદ્રોહમાં છે, અને બીજા માણસો સાથેના જોડાણમાં છે.
એકદમ બરાબર. અને કદાચ એટલે જ કેમ્યુ આજે પણ એટલા પ્રાસંગિક છે. છેલ્લે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. કેમ્યુનું એક બહુ પ્રસિદ્ધ અને સુંદર વાક્ય છે, ઇન ધ મિડસ્ટ ઓફ વિન્ટર આઈ ડિસ્કવર્ડ ધેટ દેર વોઝ ઇન મી એન ઇનવિઝિબલ સમર. કડકડતી ઠંડીની વચ્ચે મેં શોધ્યું કે મારી અંદર એક અજેય ઉનાળો રહેલો છે. આજના સમયમાં જ્યાં આપણે ઘણીવાર અનિશ્ચિતતા, સંઘર્ષ અને ક્યારેક નિરાશાનો સામનો કરીએ છીએ, ત્યાં કેમ્યુનો આ વિચાર શું સૂચવે છે? શું જગતની અને પોતાના અસ્તિત્વની અસંગતિને ઓળખવી, એનો સ્પષ્ટતાથી સ્વીકાર કરવો, એ આપણને આપણી અંદર રહેલા એ અજેય ઉનાળાને, એટલે કે આપણી આંતરિક શક્તિ, જીવવાની ઈચ્છા અને માનવતાને શોધવામાં અને જાળવી રાખવામાં મદદ કરી શકે છે? કદાચ સૌથી મોટી અસંગતિનો સામનો કરીને જ આપણે આપણી સૌથી મોટી શક્તિને પામી શકીએ છીએ. આ પ્રશ્ન પર વિચારવા જેવું છે, ખરું ને?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.